काठ गोस्वामी जी कछे पक्षीराज इंद्रिय द्वार जरों खा नाना तहा तहा सुर बैठे करी थाना। अपना शरीर नी नवी इंद्रियो नव द्वार अने ए नव द्वार नी आगळ दरेक एक एक संत्री चौकीदार उभेलो छे અને એમાં લાગવગ તો હોય જ, પોતાના માણસને તરત અંદર ઘુસાડી દે, આવતો રે, ચાલ જતો રે અંદર, તહ તહ સુર બેઠે કરી થાય, દરેક પોતપોતાનું ચોકી જમાવીને બેઠેલો છે, જેને અનુરૂપ જેનો જેની અભા આવી ગયો તરત બારણું ખોલીને અંદર, બારી ખોલી અંદર ઘુસાડી દેશે। आवत देखी विषय बयारी ते हठी दे कपाट उघारी। बस पोताने अनुरूप परिस्थिति सरी जाए एटले अंदर प्रवेश आवी जाए एम करीने बारणू फट करतो खोली नाख्या एने सहज पण वार ना लागे, हठी तरत ज देही कपाट उघारी। कपाट एटले बारणू, ए जे कमाड होय, કમાડ કહેતા, કમાડને આડું કરો અને આડું કરેલું કમાડ ખોલી નાખે એકદમ, આવતા ને કે આવે છે આમ સામેથી જ, કે પહોંચે તે પહેલાં આવતું જોઈને જ એને માટે બારણું ખોલી નાખે આવતા, કેમ પોતાને સ્વાદને અનુકૂળ છે, પોતાને મન ભાવતું છે, એટલે દરેક ઇન્દ્રિયો પોત પોતાના દ્વારેથી પોત પોતાના ગમતા વિષયને તરત જ અંદર ઘુસાડી દે। આટલી બધી મહેનત કરી, ખૂબ ઉપાસના કરી, તપસ્યા કરી, દીવો પ્રગટાવ્યો, ઘી કોળિયું બધું તૈયાર કરીને અને છેક સુધી પહોંચ્યા, અજવાળું પણ એકવાર તો માણ્યું અનુભવ્યું, પણ ઇન્દ્રિયોના દ્વાર ઉપર બેઠેલા દેવોને જ્ઞાન જરાય ગમતું નથી। ચોર હોય એને અજવાળું ક્યાંથી ગમે, દ્વારપાલ તરીકે બેસાડ્યો હોય એને તો અંધારું જ ગમે, કે અંધારું હોય મારું બધું કામ થઈ જાય, કરી નાખું, એટલે એને અજવાળું ગમે જ નહીં। અંદર તો દીવો થયેલો છે, અંદર કોઈને પ્રવેશવા દેશે નહીં, પાપ સરખું અંદર પ્રવેશી શકવાનું નથી જ્ઞાનના અજવાળે, એટલે વિષય વાસનાને અવાના રૂપમાં અંદર મોકલી વિચારના રૂપમાં અંદર પ્રવેશ કરાવે, અને જ્યાં વિચારના રૂપમાં પ્રવેશ થયો એની સાથે જ્ઞાન દીપ ઉલવાઈ ગયો અને અંધારું થયું એની સાથે, જબસો પ્રભંજન ઉર ગૃહ જાય, આમ જબરજસ્તીથી જોર શોરથી એકદમ ઉર એટલે હૃદયના ગૃહ સુધી પહેસી ગયો, છેક પહોંચી ગયો, જેમ આતંકવાદી છેક સુધી પહોંચી જાય અને પછી ધડાકો કરે, બધું અતું નતું થઈ જાય, વેરણ છેરણ થઈ જાય, રમણ ભમણ થઈ જાય, એમ અહીંયા આગળ કહ્યું કે આ વિચાર રૂપી અભા હંમેશા અંદર વિચારની અવાજ પહેસતી હોય છે, દેખાતી નથી હોતી, માણસ એને સમજી શકતો નથી કેવી રીતે અંદર પેસી ગયું, આ કોઈક દ્રશ્ય જોવાઈ ગયું હોય, કંઈક એવા શબ્દો સંભળાઈ ગયા હોય, કોઈક એવી બાબત અનુભવાઈ ગઈ હોય અને એ સૂક્ષ્મ વિચાર દ્વારા છેક અંદર સુધી પહોંચી જતાં સહેજે વાર લાગતી નથી, અને એ પડેલો સંસ્કાર હોય ને, 50-70-80 વર્ષે અંદરથી ડોક્યું કરે, જેમ અંદર બીજ પડ્યું હોય માટીમાં પણ વરસાદ આવે એટલે ફૂટે છે, ઉર અંકુર એવું ગર્ભ તરુ ભારી। નારદજીને પહેલો તો નાનો સરખો દાણો જ હતો પણ અંકુર ફૂટ્યો ગર્વનો અહંકારનો, અને પછી તો તરુ ભારી મોટું વિશાળ વટવૃક્ષ કરતા મોટું થઈ ગયું। તો એ આ બધું થવા દે છે કોણ, બહારથી અંદર પેસી ગયેલો પવન વિચારનો, પવન વિચારની અભા કે છે ને, મગજમાં અભા પેસી ગઈ છે. પેસી હોય તારે જ, પેઠી હોય તારે જ થાય. મગજમાં અભા પેઠી હોય તો, અને એ અભા અંદર પેસે એની સાથે અરવે રહીન દીવો રોણો કરી નાખે. દીવો રાણો કરો એટલે બોલવી ના. અને જબ અસો પ્રભંજન ઉરગ્રહ જાય, આમ અંદર પેઠો નથી એની સાથે જ, પેસ્તાની સાથે જ અમે ફૂંક મારી દે. પેલાને વિચારવાની તકે ના મળે, એને સાચવવા માટે સહેજે સમય ના મળે. અંદર એ વિચારની અભા પેઠી નથી કે એક જ ઝોકું આપ્યું એની સાથે તરત જ તબહી દીપ વિજ્ઞાન, જે વિશેષ જ્ઞાન રૂપી દીવો જ્ઞાન દીપે એને ભાસ્વતા. ભગવાને ગીતામાં કહ્યું જ્ઞાન દીપે, આત્માનું દર્શન જ્ઞાનના દીવાના અજવાળેથી થાય છે. પણ જ્ઞાનનો દીવો જ અહીંયા ઓલવી નાખે વિષય વાસનાઓનો પવન અંદર પેસતાની સાથે જ વિજ્ઞાન દીપ બુઝાય. સમજણ બેર મારી ગઈ, અંદર અંધકાર થઈ છવાઈ ગયો. મોટો પંડિત હોય ને વિદ્વાન હોય પણ અંદર જો અસેજ અવા પેસી ગઈ અને એનો દીવો ઓલવી નાખ્યો તો પંડિત પણ મૂર્ખ બની જાય છે. પંડિતો બી મૂર્ખો વિદ્વાન હોય છે, તે વખતે પશુ જેવો બની જાય, મૂર્ખ બની જાય. કેમ? અંધારું છવાઈ ગયું છે, પછી પોતાની જાત જ નથી સૂઝતી, પોતાનું નિજ સ્વરૂપ પણ દેખાતું નથી, એટલે એ અંધારું પાપ બની જાય. અંધારું સ્વયં પાપ બની જાય છે. અને ત્યાં આગળ કુકર્મ આચરતા સહેજ પણ વારદત લાગતી નથી, એટલે કહ્યું તબહી દીપ વિજ્ઞાન બુઝાઈ, દીવો બુઝાયો નથી એની સાથે. જે ગાંઠ છોડવાની હતી શરીરના વિષય ભોગો અને આત્મચેતનાનો આનંદ, ભોગોનો આનંદ અને આત્માનંદ બે જુદા છે. ભોગોનો આનંદ શરીર ભોગવે છે અને નિજાનંદ એ આત્મા ભોગવે છે. પણ જ્યાં અંધારું થયું એટલે ભોગોનો આનંદ અસ્વાર થઈ ગયો, અને એની સાથે આત્માનંદ જે સ્પષ્ટ હતો, પોતે સ્વયં હતો, એ બુઝાઈ ગયો, દેખાતો જ બંધ થઈ ગયો. અને એને કારણે જબ ગ્રંથિને છૂટી, જે ગાંઠ છોડવાની હતી જડ ચેતન અને ગ્રંથિ પડી ગઈ. જડ અને ચેતન શરીર અને આત્માની એવી ગાંઠ બંધાઈ ગઈ છે, શરીર એટલે હું જ એવો એક અહંકાર આવી ગયો છે. જેમ આંધળો અને લંગડો બે ભેગા થાય, એકબીજાની મિત્રતા થઈ જાય, પછી બધું જ કામ કરી શકે. પણ આંધળો એકલો કશું ના કરી શકે, લંગડો એકલો કશું, એમ આ શરીર અને આત્મા એ આંધળા અને લંગડાની જ વાત છે. તો ત્યાં ગ્રંથિને છૂટી, અંધારું થઈ ગયું, આત્માનુભવનો જે પ્રકાશ હતો એ ઓલવાયો, પ્રકાશ ઓલવાયો એની સાથે
બુદ્ધિ વિકલ ભઈ વિષય બતાસા.
બુદ્ધિ એટલી બધી વ્યાકુળ થઈ ગઈ, બહેર મારી ગઈ, કારણ વિષય બતાસા, વિષય વાસનાનું પતાસું હાથમાં આવી ગયું અને એનો સ્વાદ એનો રસ માણી લીધો. પછી આ તો બહુ મીઠું લાગે છે, ખંજવાળ આવતી હોય ને, ખૂબ ખંજવાળે ને ખૂબ ખંજવાળે, ખંજવાળ મીઠી લાગે પણ ખંજવાળ ખંજવાળી રહ્યા પછીથી એની અંદર દાહ બળે, લાય બળે. તો એમ બુદ્ધિ વિકલ ભઈ, પછી ખબર પડી ઓહ દીવો ઉલવાઈ ગયો અને વાસનાઓ તો ખૂબ મીઠી લાગવા માંડી, ખૂબ મીઠી લાગવા માંડી. ભોગો તરફ એટલી બધી, એટલો બધો અભ્યાસ અંદર રસ પડી ગયો કે અંધારણ એને ગમવા માંડ્યું. આખું જીવન અંધકારમય જ હોય છે, જીવન આખું સમજણ વગરનું અંધકારમય. અને એને એ જીવન અને શરીરને માત્ર વેડફવાનું, જેમ સરસ મજાના કપડાં પહેરાવ્યા હોય અને બધું રોળી નાખે, કે રમણ ભમણ કરી નાખ્યું, રોળીને ગંદા કરી નાખ્યા કપડાં, એમ વિષય ભોગ ઉપર એટલી બધી પ્રીતિ થઈ અને એને કારણે પોતાનું આખું જીવન, આખું જીવન રોળી નાખ્યું, રગદોળી નાખ્યું. આમ વ્યાકુળ થયેલી બુદ્ધિને કારણે આખું શરીર ધૂળમય, ધૂળધાણી કરી નાખી કહીએ છીએ એમ. એમ હવે એની પાછળનો આશય, મૂળ ઉદ્દેશ, મૂળ કારણ શું છે? કારણ એ જ કે ઇન્દ્રિયોને અને દેવોને જ્ઞાન સહેજે ગમતું નથી. ઇન્દ્રિયોને, ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા દેવ, એને જ્ઞાન ગમતું જ નથી. કોઈ સારો શાસક માણસ આવે તો લાંચિયાઓને ગમે ખરું, એને ઉઠાડીને ભગાડીને આને પેલો કાઢો જ આપણું કામ થાય. એમ ઇન્દ્રિયને, સુરને જ્ઞાન છે, ઇન્દ્રિયોને અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોને જ્ઞાનનું અજવાળું સહેજે ગમતું નથી. ચોર કોઈ દાડે અજવાળે રાતને ઈચ્છે જ નહીં. ચોરહી ચાંદીની રાત કી ભાવા. શું અજવાળ્યું ચોરને ગમે ખરું? તો જે આ વિષયરૂપી ચોરો છે, ઇન્દ્રિયો અને દેવો, એને જ્ઞાનનું અજવાળું ગમે ખરું? એ તો અંધારું હોય એમાં જ મજા પડે. અને ભોગોની અંદર એટલો બધો, એની અંદર ઓતપ્રોત લદબદ થઈ જાય, કાદવથી ખરડાઈ ગયો હોય, અને એ ભોગોની વાસના ઉપર એટલી બધી આસક્તિ હોય, એટલી બધી આસક્તિ કે વાત ના પૂછો. અને એ સદા દીવો ઓલવાઈ ગયો પછી અજવાળું કરવું બહુ મુશ્કેલ છે. ફરી પાછું કેટલી મહેનત કરે, કેટલી ઉપાસના જપ તપ કરે, ત્યારે પાછો એ દીવો, નહીતર એ દીવો ઓલાઈ ગયો એની સાથે જ હંમેશને માટે પેલા ઘર કરી બેસે. તહ તહ સુર બેઠે કરી થાન, અડ્ડો જમાઈને બેસી ગયા હોય અને એ દરેક ઇન્દ્રિયોના ભોગો એવા અડ્ડો જમાઈ બેસી ગયા હોય કે સહેજ સુગંધ આવે ને મોઢામાં પાણી આવી જાય, એને એના વગર ચાલે જ નહીં. કે રવિવાર થયો છે કે આજે આજે ચૂલો બંધ, હોટલ મત ચલો, જવાનું જ છે, આજે નથી રોટલા કરવાના, સીધા દોડી જાય. કેમ? પ્રીતિ સદા. જીભને એ સ્વાદનો ચસ્કો લાગી ગયો છે ને આ તો હોટલનું જ ખાવાનું છે, એમ વિષય ભોગ પર પ્રીતિ સદા. પણ કહીએ હોટલવાળા કંઈ તમને માની માફક કંઈ સરસ આપવાના છે? ગંધવાળો અલકામાં અલકું, વધારે પૈસા લેવા આવ્યું, નફો વધારે અને ખર્ચ ઓછો, એવી જ વસ્તુ તમને પકડાવે. એમ ભોગોની અંદર પણ તમને લાગે કે સસ્તું, પણ ભરમ મોઘામાં મોઘું, તમારી કિંમત મોટામાં મોટી ચૂકવવી પડે. સહેજ વધારે ખવાઈ ગયું જીભ, જીભના સ્વાદથી, અને સવારે ઉઠ્યા ત્યારે પેટ બગડ્યું છે, ઝાડા થઈ ગયા છે ને તાવ આવ્યો છે, દવાઓ પર. તો વિષય ભોગ પર પ્રીતિ સદા. જે ભોગ, જે ઈચ્છાઓ ઉપર વધારે પ્રેમ થઈ ગયું અને એને વધારે ખાધું, વધારે ફૂલ સુંગ, ખૂબ સુગંધ સુંઘ્યા કરો છો, સાઇનસ થઈ જશે. તો આમ ઇન્દ્રિયોનો જેટલો વધારે પડતો વ્યય એની શક્તિનો, એટલો જ માણસ જલ્દી શક્તિહીન થવાનો. એટલા માટે કહ્યું કે વિષય ભોગ પર એટલો બધો પ્રેમ થઈ જાય, વિષય ભોગો ઉપર, કે ખતમ થઈ જાય, એની ઇન્દ્રિયો પણ કામ કરતી બંધ થઈ જાય, દાંત પડી જાય, મોમાં સ્વાદ આવે નહીં, શિથિલતા આવી જાય. વિષય વાસનાઓની હવાએ અક્કલ બેર મારી નાખી, કશું જ સૂજે નહીં. યયાતિની માફક પોતાના પુત્રની યુવાની માંગી લીધી કે હજુ મારે, મને સંતોષ થયો નથી. પોતાની યુવાની તો ખર્ચી નાખી, પુત્રની યુવાની માંગી લીધી, એ પણ પુત્રએ આપી, છતાંય વિષય ભોગ પર પ્રીતિ સદાય, એવી એવી વાસના ઉપર ભયંકર રીતે એની ઉપર છવાઈ ગયેલો હોય, એમાંથી બહાર નીકળી ના શકે. એટલે વિષય વાસનાઓએ બુદ્ધિને એવી તો નકામી કરી નાખી, અને એ રીતે માણસ કેટલી ઉપાસના કરતો હોય છતાંય વારંવાર વારંવાર આ વિષયો આ ભોગો કેટલી વાર આવા પ્રગટેલા દીવાને બુઝાવી નાખ્યો હશે, કેટલી વાર બુઝાવી નાખ્યો હશે, સમજણ આવી હશે, છતાંય પણ એની એટલે કહેવાની પાછળ આપણા વિદ્વાનોએ કહ્યું, માણસને ગમે એટલો વિદ્વાન હોય, આગળ તુલસી ભગવાન શિવે પાર્વતીજીને કહી દીધેલું છે, બોલે મહેશ તબ જ્ઞાની મૂઢ અને કોઈ જે જબ રઘુપતિ કરી તસ તબ તસ દેહિ છન હોય, આ કોઈ આ દુનિયામાં કોઈ મૂર્ખ નથી અને કોઈ ડાયો નથી, ડાયો ક્યારે મૂર્ખ થઈ જાય અને મૂર્ખ ક્યારે સમજુ થઈ જાય એ કે ભગવાન કહે છે કે એ કોને ખબર.